તારીખ 27/4/1997, ડાયરીના બોલ નંબર 654 અને 539 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 52.
દર્શન મોહની તીવ્રતા એ સ્વરૂપ અવલોકન થઈ શકતું નથી. દર્શન મોહની તીવ્રતા હોય એમાં પોતાના સ્વરૂપનું અવલોકન થઈ શકતું નથી. જ્ઞાનમાં તો સ્વભાવ સ્વરૂપ પ્રગટ છે, છતાં અવલોકનમાં આવતું નથી, કેમ કે દર્શન મોહની તીવ્રતા છે એટલે એ પ્રકારનું જ્ઞાનને આવરણ છે. જ્ઞાનમાં સ્વરૂપ પ્રગટ છે, યોગ્યતા રૂપ શક્તિ પણ જ્ઞાનમાં છે. વર્તમાન પ્રગટ અયોગ્યતા છે અથવા આવરણ છે કે જેથી સ્વરૂપ જોવામાં આવતું નથી. આ પરિસ્થિતિ છે. આ સ્થિતિમાં શાસ્ત્રથી થયેલ જાણ પણ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા ધનુ સ્વરૂપ છે, કરુણ સ્વરૂપ છે, એ જાણ પણ સફળ નથી થતો અને મંદ કશાય પણ સફળ નથી થતો. તેથી દર્શન મોહનો અનુભાગ ઘટવાથી સ્વરૂપ અવલોકન દ્રષ્ટિ પરિણમે છે, અથવા દર્શન મોહનો અનુભાગ ઘટે ત્યારે સ્વરૂપ અવલોકનનો દ્રષ્ટિ પણ સાધ્ય થઈ શકે છે. ત્યાં સુધી સાધ્ય થઈ શકતો નથી. વિચારણીય મુદ્દો છે કે વસ્તુ પ્રગટ હોવા છતાં, સ્વરૂપ પ્રગટ હોવા છતાં અને ચમની પંચેન્દ્રિયનું જ્ઞાન હોવા છતાં જાણવાની યોગ્યતા વાળું છે, નથી જાણતું, એક હકીકત છે. આવરણને સમજવાનો વિષય છે, જ્ઞાનને આવરણ કેવું છે એ સમજવાનો વિષય આ છે. અને એ સ્થિતિમાં જે શાસ્ત્રથી આત્માના સ્વરૂપ જાણ્યું થઈ, કશાયની મંદતા થઈ, બે થઈ છે, એટલે દર્શન મોહનો અનુભાગ ઘટાડવો જ જોઈએ તો સ્વરૂપ અવલોકનની દ્રષ્ટિ પરિણમે. આ સૌથી પહેલું કરવા યોગ્ય કાર્ય દર્શન મોહનો અનુભાગ તોડવો જોઈએ અને તે યથાર્થ પ્રકારે યથાર્થ ક્રમે, તો યથાર્થ ક્રમે હોય તો યથાર્થ પ્રકારે ઘટે, નહીં તો ટેમ્પરરી ઘટીને પાછો વધી જાય. દર્શન મોહના અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ, દર્શન મોહનો અનુભાગ ઘટવાનો મુખ્ય હેતુ, પ્રશ્ન ઉભો થાય ને તો પછી દર્શન મોહ ઘટાડવો કઈ રીતે, અથવા ઘટાડવાનું મુખ્ય સાધન શું, કારણ શું, હેતુ કયો, સાધન કયો, કારણ કયો, એકાદ છે. આત્મહિતના લક્ષ્ય જ્ઞાની પુરુષનો વિશેષ સમાગમ, વિશેષ સમાગમ એમ નહીં, આત્મહિતના લક્ષ્ય. આત્મહિતના લક્ષ્ય સમાગમ હોય તો શું થાય કે પોતાના હિતની વાતો એમાં ઉપરથી ન જાય, નહીતર ઉપરથી જાય. સારી લાગે પણ જાય ઉપરથી, બહુ ભાગ એમ થાય છે, બહુ ભાગ એમ થતું જોવામાં આવે છે કે પોતાના પ્રયોજનની વાત જીવ પકડતો નથી, કેમ કે પ્રયોજનની દ્રષ્ટિ સાધ્ય કરી નથી. અને એમ થવાનું કારણ પણ દર્શન મોહ નું બળવાન પણ હોય છે. એટલે કેટલો દર્શન મોહ બળવાન છે કે ક્યાંય એને લાઈન હાંધવા દેતો નથી. ભાવના સ્વયં પ્રબલ કરે તો દર્શન નો ઇન્સ્ટન્ટ ખિસક જાતા હે, ઉસી વક્ત જાતા હે. તો બલવાન ભી હૈ પર યથાર્થ પ્રયોગ મે જાને મે દેર ભી નહીં લગતા, વરના આનંદ કાળ જાતા ભી નહીં. એસી બાત હૈ. વો ભી દુશ્મન કે પાસ તો હારતા હૈ, વો ભી અપને દુશ્મન કે પાસ તો હારતા હૈ. કમજોર કે પાસ ઉસકી ચલતી હૈ, સામને વાલા બલવાન હોતા હૈ તો વો ભી ભગતા હૈ. નિયમ છે, ડેફિનેટલી જાયગા. દર્શન મોહનો અનુભાગ ઘટવાનો મુખ્ય હેતુ આત્મહિતના લક્ષ્ય જ્ઞાની પુરુષનો વિશેષ સમાગમ, ગુણ પ્રાપ્તિની જિજ્ઞાસા વૃત્તિ, એ આત્મહિતમાં જ સમાય છે. આમ તો ખોલવાની વાત વિશેષ છે, તથા પરમ શાંત રસ પ્રતિપાદક વિતરાગી સ્વરૂપની ઊંડી ચિંતવણા એ છે. શું છે, ત્યાં પ્રત્યક્ષ યોગ ન હોય, ત્યાં વિતરાગી સ્વરૂપ છે એ અનુભવી પુરુષોના વચનો છે. અને એમાં અનુભવની ઝલક છે, ઊંડી ચિંતવનામાં અનુભવ પકડાય. નહીતર લોજિક એટલે ન્યાય, તર્ક, અનુમાન, ભારાર્થ આવી રીતે વિચાર કામ કર્યા કરે, એને ચિંતવના કહેવાય. ઊંડી ચિંતવનામાં અનુભવ પકડાય. અનુભવ સે બાત ક્યા હૈ તો વો જો અનુભવ વાલા પહેલુ હૈ તો ઉસ વિષય કી ગહેરાઈ હૈ. તો ઉસ પહેલુ સે હમ ઉસ વિષય કી ચિંતના કરે તો ઉસકી ગહેરાઈ મેં હમ જાતે હૈ, વરના હમ ગહેરાઈ મેં નહીં જાતે. જૈસે બીજાના સ્વાધ્યાય થી આપણા થોડોક સ્વાધ્યાય જુદો પડવાનું શું કારણ છે કે આપણે ઈ પાછું પકડીને ચાલીએ છીએ. બાકી તો કોઈ પણ શાસ્ત્ર નો શબ્દાર્થ, ભાવાર્થ, નયાર્થ, આગમાર્થ એ બધું એનો વિસ્તાર થાય છે નથી. મતાર્થ, જૈન મતામ કે છે, અન્ય મતામ કે છે, વિસ્તાર તો કરી શકાય છે. એનો એમાં કહેનાર નો અનુભવ શું કામ કરે છે, એ અનુભવને આપણા અનુભવને વીંધવીને, ટેલી કરીને, સરખાવીને એ પાછું જો લેવામાં આવે તો એ વિષયનું ઊંડાણ છે એમાં જળાય છે. એ રીતે એ વિષયના ઊંડાણમાં જવું જોઈએ. ત્યારે પ્રત્યક્ષ યોગ ન હોય ત્યારે તો એ શાસ્ત્ર એને સમજાય કે અહીંયા શાસ્ત્રનો મર્મ શું છે, નહીતર મર્મ ન સમજાય. માર્ગ આ પ્રકારે છે એમ સમજાય, પણ મર્મ ન સમજાય. બરાબર છે, અંતર્મુખ થવાનો માર્ગ છે, પણ કેમ અંતર્મુખ થવાનો મર્મ ન સમજાય. આત્મારથી ને નિરંતર તે ઉપાસવા યોગ્ય છે. આત્મહિત ની દુર્લભતા સમજીને જે અનંત કાળથી આત્મહિત કર્યું નથી, તેથી દુર્લભ થી પણ દુર્લભ છે એ દુર્લભતા સમજીને અપ્રમાદપણે ઉપાસવામાં ન આવે, એટલે કાળજી રાખીને. પ્રમાદ ક્યારે કહેવાય? કે કાળજી ન રહીએ તો પ્રમાદ છે, અથવા લાઇટલી લઈ લઈએ તો પ્રમાદ છે. ગંભીરતા અને કાળજી આવે તો કામ થાય, પણ અપ્રમાદપણે ઉપાસવામાં ન આવે તો આ જીવનું અવિચારીપણું છે એ પણ એક અપરાધમાં જાય છે. એ પણ અપરાધમાં જાય છે. પારમાર્થિક શ્રુતનું અવલંબન ઇન્દ્રિય જય અને ઇન્દ્રિય નિરોધ પૂર્વક થવું ઘટે છે. શ્રુત જે છે, આગમ છે, એમાં પાંચેય ઇન્દ્રિયોના રસ છે એ ફટતા હોવા જોઈએ, નહીં તો રસ છે એ આવરે છે. જે વિષયના અનુભવમાં નથી જવાતું, અથવા તો વસ્તુનું પ્રગટ પણ નથી માલુમ પડતું, એ આવરણ કોને કર્યું છે? જ્ઞાનને આવરણ કોને કર્યું છે? વિભાવ રસે કર્યું છે. વિભાવ રસ છે એ પરિણમનની નેગેટિવ સાઈડ છે, અને સ્વભાવ રસ છે એ પરિણમનની પોઝિટિવ સાઈડ છે. વિભાવ રસ લેનારો જે પોતાના જ્ઞાનને આવરણ કરશે, આવરણ કરશે એટલે મેં શું થયું, ઉઘાડું તો થઈ જશે, એ તો પછી ભવિષ્યની વાત છે. અત્યારે તો ઉઘાડું લઈને આવ્યો તો ઉઘાડ વધે, તે પૂર્વ કર્મ અક્ષોક્ષમ લઈને આવ્યો હોય તો પ્રારબ્ધ અનુસાર. પણ પારમાર્થિક વિષયમાં આવરણ આડું આવશે, સ્વરૂપ અવલોકનમાં આવરણ આવશે. આવું બને છે. ઘણા વર્ષ પહેલા રાજકોટમાં એક વાર સ્વાધ્યાય આપવાનો પ્રસંગ બન્યો, આપણા મંદિરમાં સ્વાધ્યાયમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આપણે બધા બુદ્ધિજીવી માણસો છીએ, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, વેપારીઓ, ઉદ્યોગ કરનારા, ઇન્ડસ્ટ્રી વાળા, બધા બુદ્ધિજીવી છે. ગુરુદેવની કૃપાથી આપણે બધા બુદ્ધિગમ્ય વિષયને કરી લીધો છે. બુદ્ધિગમ્ય કરવો થોડો અઘરો છે, પણ ગુરુદેવ ઘણું સરસ સુગમ કરી લીધું. તો એવું સ્વરૂપ આપણને ભાસતું કેમ નથી? આપણે આત્માને જ્ઞાન સ્વરૂપ કહીએ છીએ, આત્માને આનંદ સ્વરૂપ કહીએ છીએ, તો જ્ઞાનાનંદ સ્વરૂપ ભાસતું કેમ નથી? આ વિચાર માં જેવો પ્રશ્ન છે, પ્રશ્ન ઉઠાવ્યો, આ પ્રશ્ન વિચારવા જેવો છે. તો પછી આપણી બુદ્ધિને શું નડે છે? કેમ આપણી બુદ્ધિ ત્યાં ચાલતી નથી? આપણું જ્ઞાન કેમ કામ કરતું નથી? અહીંયા આપણે વ્યાખ્યાન સાંભળીએ, સમયસર સાંભળીએ, સારું લાગે, રસ પડે, પાછા ઘરે જઈને ભાણા ઉપર બેઠા એટલે પાછો ત્યાં રસ પડે. પછી કેરીનો રસ હોય કે રસગુલ્લાનો રસ હોય, કોઈ પણ એક્સ વાય ઝેડ આઈટમ, અથવા ભાવો કે ન ભાવો, બધું એક જ છે. એ તો પછી તારેલું ન ભાવે તો એ જ વાત છે, અને તારું ભાવે તો એ જ વાત છે. વિભાવ રસ છે એ જ્ઞાનને આવરણ કરે છે, એ ખબર પોતાને પડતી નથી. સ્વાધ્યાયમાં થોડો રસ લીધો, દર્શન ન ભેટો ત્યાં, કેમ કે સામે વિતરાગી સ્વરૂપ છે, મહાન આચાર્યોના વચનો છે, નાની પુરુષનો યોગ છે, ગુરુદેવનું પ્રવચન છે, તો દર્શનમાં થોડો દબાય હતો. ઘરે આવ્યો ચોવીસ કલાક બીજી ઉલટી પ્રવૃત્તિ, ઉલટો પ્રયોગ, દર્શન નો તીવ્ર જ્ઞાન ભૂખી નાખે, આવરણ માં આવરણમાં બધું ભૂખી નાખે, પણ આવરણ મારે અપૂર્વ નિરાવરણ પણ હજી સુધી થયું નથી. આટલો આટલો સ્વાધ્યાય સત્સંગ મળ્યા છતાં પણ અપૂર્વ નિરાવરણ પણ થયું નથી. એ વસ્તુ લક્ષ ઉપર આવવી જોઈએ, એ વાત લક્ષ ઉપર આવવી જોઈએ. અને એ વાત લક્ષ ઉપર આવે તો જેટલું સમજો ને જાણ્યો એનો અહમ પણ તરત ઓગળી જાય. હું આ બધું સમજો છું, મારે કામનું શું, નિરાવરણ પણ તો કર્યું નથી અંશે, પણ હજી અંશે નિરાવરણ પણ થાય છે. તથા ગુણ સ્થાને તો કેવું જ્ઞાન થાય ત્યારે સંપૂર્ણ નિરાવરણ પણ છે, તો અંશે એક અંશે પણ નિરાવરણ પણ થયું નથી, તો આટલા વર્ષ શું કર્યું? બાર મહિના સુધી ફી ભરી, બાર મહિના સુધી છોકરો નિશાળી ગયો અને નાપાસ થઈને પાછો આવ્યો. ના પૂછાય તો બાર મહિના સુધી કર્યું હું, તો રોજ દફતર લઈને નિહાળે જતો હતો, ચોપડા ઉપાડીને ત્યાં ઉઘાડતો હતો, અહીંથી ચોપડા ઉપાડી જતો ત્યાં ઉઘાડતો હતો, નાપાસ છે તો કર્યું હું પણ. કઈ સમજો જ નથી એમ, પછી એને લેવું પડે શું, હું કઈ સમજો જ નથી. પારમાર્થિક સ્મૃત નું અવલંબન શાસ્ત્ર સ્વાધ્યાય, આપણું તો શાસ્ત્ર સ્વાધ્યાય રોજ છે. ઇન્દ્રિય જે અથવા ઇન્દ્રિય નિરોધ પૂર્વક થવો ઘટે છે. ઉલ્લાસિત વિજય થી આત્મહિત સાધવું, આત્મહિત સાધવામાં નિર્યોલ્લાસ જોઈએ, એમાં ડિપ્રેશનમાં આવવાનું નથી. નથી થયું એ નથી થયું તો અનંતકાળ સુધી નથી થયું. પણ નથી થયું એ મુદ્દો ડિપ્રેશનનો છે કે નથી થયું એ મુદ્દો વીર્યને ઉપાડવાનો છે, એ જ વાત સમજીને ઉત્સાહવર્ધક વાત મુદ્દો આવવો જોઈએ. એ જ વાતથી નીચે ઉત્સાહ નથી થવાનો, ઉત્સાહ વધવો જોઈએ. તો એ વાત ને સમજવાની યથાર્થતા છે, મુદ્દો તો એ નહીં છે. એક વચનામૃત છે, પત્રાંક લખાણો નથી કરીને જમણા હાથ બાજુ છે, વચ્ચે જોઈ લીધું. સત્પુરુષ ની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય, એમ તો પત્ર લખતા હતા ને, પણ પ્રત્યક્ષ યુગમાં કહેવાય હોય તો પણ તેનો પરમાર્થ સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિકપણે થયો નથી તેને સમજાવવો દુર્લભ થાય છે. શું કહેવું છે, વાણીમાં ગમે તેટલું સ્પષ્ટ વાત હોય પણ આજ્ઞાંકિકપણે સત્સંગ ન થયો હોય તો એનો પરમાર્થ ન સમજાય, એ સ્પષ્ટતા એને કામમાં ન આવે. તમે એટલું સ્પષ્ટ ન લખ્યું હોય કે કયું હોય એનો અર્થ એ થાય છે કે આજ્ઞાંકિત પણ છે તે દર્શન મને ગાળે છે અને જ્ઞાનને એટલું નિર્મળ કરે છે. જેટલું નિર્મળ કરે એટલું નિરાવરણ થયું, જેટલું નિર્મળ કર્યું એટલું નિરાવરણ થયું. તે ભૂમિકાનું પ્રયોજન પકડવા માટે મિત્ર, એ ભૂમિકાનું પ્રયોજન પકડ્યા વિના અધરથી સત્પુરુષની વાણીમાં જ્ઞાન દશાનો વિષય સ્વાનુભવ પૂર્વક વ્યક્ત થાય છે. જ્ઞાન દશાની જે વાત આવે છે તેમાં જે પરમાર્થ માર્ગમાં પોતાનું નિર્ગમન થઈ રહ્યું છે, કોને? જ્ઞાની પુરુષને. પરમાર્થ માર્ગમાં પોતે ચાલી રહ્યા છે તે માર્ગના અપૂર્વ ભાવોની અભિવ્યક્તિ સ્વાનુભવ પૂર્વક કર્ત કરે છે, તેમજ ઉદય ભાવો અને તે અંગેની ચેષ્ટા એ વર્તતા પર અપર ભાવોની વિલક્ષણતા સમજાવવા અર્થે યોગ્યતાની અપેક્ષા રહે છે. એ ભાવોની અભિવ્યક્તિ તો આવે છે અપૂર્વ ભાવોને. હવે ઉદય ભાવો અને તે અંગેની ચેષ્ટા એ વર્તતા પણ જ્ઞાનીને બે બીજી ધારા ચાલે છે, એટલે પરભાવ અને અપર ભાવ, એટલે આત્મભાવ, એની વિલક્ષણતા સમજાવવા અર્થે યોગ્યતાની અપેક્ષા રહે છે. સમજવા અર્થે, સમજાવવા અર્થે નહીં પણ સમજવા અર્થે, એ બંને ભાવોની યોગ્યતા સમજવા માટે યોગ્યતાની અપેક્ષા છે. યોગ્યતા વિના એ ન સમજે. મૂળમાં સમજાવવા છે, સમજવાના. જે પ્રકારની યોગ્યતાની અપેક્ષા છે, કયા પ્રકારની યોગ્યતાની અપેક્ષા છે કે તે પ્રાય આજ્ઞાંકિતપણામાં સંપ્રાપ્ત હોય છે. આજ્ઞાંકિતપણું છે ત્યાં તે યોગ્યતા હોય છે. તેથી ઉક્ત વચનામૃતની ગંભીરતા અને આજ્ઞાંકિતપણે સત્સંગનું મૂલ્યાંકન મુમુક્ષુ જીવને થવાથી પરમાર્થની પ્રાપ્તિનો અવકાશ થાય તે પરમહિત થવાનું બીજ છે. આ બીજભૂત કારણ આ છે, આજ્ઞાંકિતપણું આ બીજભૂત કારણ છે. આજ્ઞામાં તો શું છે? જે વર્તમાન પ્રયોજન છે એ ગ્રહણ કરવાનું, એટલું જ છે. આજ્ઞામાં બીજું કઈ નથી. તેથી એક લક્ષ્ય જ્ઞાની પુરુષની વિલક્ષણતા સમજતા તેમના પ્રત્યે અનન્ય ભક્તિ અને અનન્ય પ્રેમનું કારણ થાય છે. એક લક્ષ્ય એટલે શું? એક પોતાનું આત્મહિતનું લક્ષ્ય હોય અને જ્ઞાની પુરુષની જે દશા છે એ દશા પોતે સ્વાનુભવપૂર્વક દર્શાવે છે, એને જો સમજવામાં આવે. કેમકે એ દશામાં એ પોતે આત્મહિત સાધી રહ્યા છે અને અહીંયા લક્ષ્ય આત્મહિત સાધવાનું છે. ઇન્ટરલિંક થઈ ગઈ વાતને, લિંક મળી ને, નહીં તો લિંક નથી મળતી. જો આત્મહિતના આત્મહિત સાધતા સાધતા એ પોતાની દશાની વાત કરે છે તો અહીંયા પણ એ દશા સમજવા માટે ક્યારે મેળ ખાવાનો? કે પોતાને આત્મહિતનું એક લક્ષ્ય હોય ત્યારે. મિત્ર એને બીજું લક્ષ્ય છે ને, અહીંયા ક્યાં છે બીજું? એટલે જાય અધરથી, અધરથી જવાનું કારણ એ છે, લક્ષ નથી. અધરથી જવાનું શું કારણ છે? લક્ષ નથી. હમણાં આપણે વાત કરી હશે, વાત તો આવી હતી, ધ્યાન કેમ ન ગયું? થપ્પા નો અંદર ટોન છે, ખટકો રાખવા જેવો વિષય છે. જયારે પોતાના પ્રયોજન ની વાત આવે તો એવી ચોંટવી જોઈએ કે ક્યારે ઉખડે નહીં, એવી એવી રીતે ચોંટવી જોઈએ. એના બદલે અધરથી જાય છે. કદી હિત થાય, કે દિવસે કોઈ દી ન થાય, તમને સમય જ નીકળી જાય, આયુષ જ નીકળી જાય, બીજું કઈ ન થાય. જ્ઞાન દશા જો બરાબર આત્મહિતના લક્ષ્ય સમજે તો ભલે જ્ઞાન દશા એને વર્તમાન પ્રયોજનનો વિષય નથી, પણ એમાં જ્ઞાની જે આત્મહિત સાધે છે અને પોતાને જે આત્મહિત સાધવું છે એમાં પ્રયોજન અનુસંધાન છે, પ્રયોજન નું અનુસંધાન થાય છે, જોડાણ થાય છે. પ્રયોજન ને સાંકળી લેવું જોઈએ. ગમે તે વાત આવે એને પોતાના પ્રયોજન સાથે એને સાંકળવું જોઈએ. તો સ્વાધ્યાય યથાર્થ પણ થાય.
સાંકળવું એટલે પ્રયોજન ને જોડવું.